તારીખ 8/11/1986 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 3 અને 4 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
વચનામૃત ત્રીજો બોલ કાલે ચાલ્યો નાની દશા માં ભેદ જ્ઞાન ની સહજતા કેવા પ્રકારની હોય છે અનંત ગુણ પ્રગટ થયા હોવાથી જ્ઞાન દશા અથવા જ્ઞાની ની દશા અનંત ગુણ વિશિષ્ટ છે ઘણા ગુણો છે અનંત ગુણો છે અનંત ગુણો પ્રગટ્યા છે એટલે ગુણ વિશિષ્ટ છે ગુણવાન દશા છે એમાં ભેદ જ્ઞાનનો વિષય તો ઘણો ઊંડો અને વિશાળ છે આ બોલમાં તો ફક્ત એટલો જ મુદ્દો લીધો છે કે ભેદ જ્ઞાન છે એ સહજ છે જ્ઞાનીને અનંત આત્મરસે કરીને પ્રગટ થયેલો ભિન્નપણાનો ભાવ સહજ ભેદ જ્ઞાન રૂપે પ્રવર્તે છે અને એનું સહજ પરિણમન જ્ઞાનીની દશામાં નહીં કહેતા આત્મામાં કહ્યું છે તો દશામાં પણ આત્મામાં એક ધારું પરિણમન વર્ત્યા કરે છે એમાં શુભાશુભ ભાવને પુણ્યપાપ ભાવને કે કશાયની મંદતા તીવ્રતાના ભાવની એમાં અપેક્ષા નથી એક ધારું પરિણમન વર્તા કરે છે એમાં જ્ઞાન ધારા કર્મધારાથી નિરપેક્ષ વર્તે છે એમ લેવું છે
ગઈકાલે એક વાત થઈ હતી કે જ્ઞાનીને લોક દ્રષ્ટિ નથી તો એમાંથી અમારે શું લેવું ને વિષય કસાયને વશ થઈને લોક દ્રષ્ટિ મુખ્ય રહેતી હોય તો એ દોષ થી છૂટે
લોક દ્રષ્ટિ એટલે લોકોની નજરમાં પોતાનો દેખાવ પોતાની કલ્પના પ્રમાણે આવો અમુક પ્રકારનો આવો હોવો જોઈએ રહેવો જોઈએ એવો અભિપ્રાય ને એવું વલણ એવી નજર સતત રહેવી એવું જ્ઞાનીને ન હોય તો એવું આપણને જ્યારે લક્ષમાં આવે ત્યારે આમ તો એવું એક ધારવો જ્ઞાન દશામાં વર્તતો હોય છે પણ ખ્યાલમાં આવે ત્યારે એને પોતાની રીત ભૂલાય છૂટે એવા પ્રકારનું વલણ રાખવું જોઈએ જેમ કે દાન દેવાનો ભાવ આવે છે દાન દેવાનું દ્રષ્ટાંત લઈએ દાન દેવાનો ભાવ આવે છે તો દાન દેવાથી બીજાને પણ ખ્યાલ આવે છે કે આને આટલું મોટું દાન કર્યું તો એ સાથે સાથે એને એવો ભાવ રહેતો હોય કે લોકો મને મોટો દાન દેનાર છું એવી નજરે જોશે એ પ્રવૃત્તિમાં આત્માર્થે એવી પ્રવૃત્તિમાં આગળ વધવું ન જોઈએ એમ ક્યાંક માનનું સ્થાન હોય માન મળતું હોય અને પોતાની લોકદ્રષ્ટિ એવી રહેતી હોય કે બધા મને માન આપે તો એવા સ્થાન એવા પ્રસંગોથી દૂર રહેવું દૂર ભાગવું એવો પ્રયત્ન આત્માર્થે કરવો જોઈએ જ્યાં જ્યાં પોતાને નુકસાન થવાનો ઉદય હોય લોકદ્રષ્ટિએ કરીને એ સ્થાનને એને છોડવું એ સ્થાનથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો એમાં જાગૃતિ રાખવી નહીતર લોકદ્રષ્ટિ જેવું બીજું ઝેર એ કઈ નથી, બહુ મોટું ઝેર છે, કાળકૂટ ઝેર છે, હળાહળ ઝેર છે, એમ કહી તો ચાલે. આત્માને માર્ગ પ્રાપ્તિમાં, આનંદ અમૃતના ભોગવટામાં એ ઝેર થઈને પડે છે. બીજા જીવો સમજશે કે નહીં સમજે એની સાથે કઈ નિયમ નથી, કે બીજાને ખ્યાલ આવે કે ન આવે કોઈના દોષ નો, કોઈને ખ્યાલ આવે કે ન આવે. પણ કર્મ તો એક એવી કુદરતી વસ્તુ છે કે અહીંયા દોષ નું પરિણામ થયું, અહીંયા આશરો બંધ થયા વિના એરીએ. એને ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ રોકી શકતા નથી, ખુદ જીનેન્દ્ર નથી રોકી શકતા, ત્યાં બીજો તો ઉપાય નથી કઈ. લોક દ્રષ્ટિ નો ત્યાગ કરવો, દાન દેવાનો ત્યાગ કરવાનો સવાલ નથી, પણ લોક દ્રષ્ટિ નો ત્યાગ કરવો. મુદ્દો તો લોક દ્રષ્ટિ નો ત્યાગ કરવાનો છે, પણ જ્યાં એ લોક દ્રષ્ટિમાં શું છે કે લોકોની નજરમાં પોતે મુખ્ય થાય છે, તો એ છોડી દેવું. એને મુખ્ય પણ ગુપ્ત રહીને કરવું, દાન દેવું હોય તો ગુપ્ત રહીને કરવું. એવી રીતે એને આત્મસાધન કરવામાં બહાર પ્રતિષ્ઠા મળતી હોય ને એને દૂર જવું હોય તો ગુપ્ત રીતે કરવું પોતાનું કાર્ય, સ્વકાર્ય ગુપ્ત રીતે કરવું, એની જાહેરાત ન થાય એવી સાવધાની રાખવી, એમ એવો પ્રકાર છે. પોતાને નુકસાનથી કેવી રીતે બચવું એ તો સમજાય એવું છે, જેને નુકસાનથી બચવું હોય એને તો સમજાય એવું છે, છતાં જ્ઞાનીઓ નિષ્કારણ કરુણાથી કહે છે કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, અનેક પ્રકારે ઉપદેશ આપે છે. એવી પૂજ્યતાની દ્રષ્ટિ તો ન રહેવી જોઈએ, જેને જ્ઞાન દશા ન વર્તતી હોય એના પ્રત્યે બીજો લૌકિક શિષ્ટાચાર જુદો વિષય છે, અને ધર્મની દ્રષ્ટિએ પૂજ્યપણું, ધર્મ દ્રષ્ટિએ બહુમાનપણું એ બીજો વિષય છે, બે જુદો જુદો વિષય છે. યથાસ્થાને રાખવું જોઈએ બંનેને, એનું નામ વિવેક છે. આ તો વિચાર એવો કે ભેદ જ્ઞાનના તો અનેક બોલ આ ગ્રંથની અંદર છે, અધ્યાત્મ શાસ્ત્ર છે, એટલે ભેદ જ્ઞાનનો વિષય તો અનેક ઠેકાણે આવશે, અને અનેક ઠેકાણે એના ભિન્ન ભિન્ન પાસા પણ આવશે. એટલે અહીંયા બધા પાસાની ચર્ચા નથી પ્રસ્તુત બોલની અંદર, એટલે બધા પાસાની ચર્ચાનો વિષય લેતા પણ નથી. એટલો જ એક પાસું છે કે આ કોઈ કૃત્રિમતાથી યાદ કરવાનો વિષય નથી, આ એક સહજ જ્ઞાનીની દશાનું પરિણામ છે, અને એ શુભાશુભથી નિરપેક્ષ વર્તા કરે છે. અશુભ ભાવ હો, શુભ ભાવ હો, કસાય તીવ્ર થાવ, મંદ થાવ, જ્ઞાનધારા જ્ઞાનધારાનું કામ કરે છે. અત્યંત રસે કરીને જુદો પડી ગયેલો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામનો એક ભાગ, એક ભાવ એ પોતાનું કામ સતતપણે કર્યા કરે છે. એમાં પુરુષાર્થ પણ સહજ વર્તતો હોય છે, પુરુષાર્થ સહિત જ હોય છે, એટલે પોતાની દશામાં આગળ પણ વધતા જાય છે, એને નિર્જરા પણ ચાલુ છે અને શુદ્ધિ વૃદ્ધિગત થતી જાય છે. તેનું તે ગુણસ્થાન હોય તો પણ જેમ જેમ સમય જાય તેમ આત્મામાં પવિત્રતા અને શુદ્ધિ વધતી જાય છે. એનું કારણ ભેદ જ્ઞાનનું એક ધારું સહજ પરિણામ છે. હવે ચોથો બોલ. ચોથો બોલ છે એનો વિષય છે જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન અને વૈરાગ્ય એટલે પર પદાર્થની અપેક્ષા બુદ્ધિનો યથાર્થ પ્રકારે અભાવ. એવા જે જ્ઞાન, એવું જે જ્ઞાન યથાર્થ જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે, એટલે જ્ઞાનથી વૈરાગ્ય ઉપજે અને વૈરાગ્ય જ્ઞાનને વધારે નિર્મળ કરે, એકબીજાના ગુણ વિકાસમાં પૂરક પરિણામો છે, અથવા બંને ગુણ એકબીજાના વિકાસમાં નિમિત્ત પડે છે. વૈરાગ્ય પણ ગુણ છે, જ્ઞાન પણ ગુણ છે. તો એ યથાર્થ જ્ઞાન છે અને પરપદાર્થ પ્રત્યેની ઉપેક્ષા બુદ્ધિ, ઉદાસીન ભાવ, અપેક્ષા રહિતપણું, એવું જે વૈરાગ્યનું પરિણમન છે, એ બંને એકબીજાને પ્રોત્સાહન આપે છે અથવા એકબીજાના પૂરક તત્વો છે. જ્ઞાનથી વૈરાગ્ય વધે છે, કેમ કે જ્ઞાન ભલે પરપદાર્થ સાથે જોડાય તો પણ એમ જાણે છે યથાર્થ જ્ઞાન કે કોઈ પણ પદાર્થમાં મારું સુખ મને ભાસતું નથી, મારું સુખ મને નહીં દેખાતું હોવાથી તે પદાર્થની સુખ બુદ્ધિએ અપેક્ષા ઉત્પન્ન થાય. જો જ્ઞાન યથાર્થ થઈને પર પદાર્થને સુખ રહિતપણે સુખના અભાવ સ્વભાવે જોઈ શકે તો એ જ્ઞાન એ પદાર્થ પ્રત્યેની અપેક્ષા બુદ્ધિનો અભાવ કરે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. તો એ જ્ઞાન વૈરાગ્યનું ઉત્પાદક થયું. પર પદાર્થ પ્રત્યે પરરસ ન થયો, તે પરરસ ન થયો તે જ્ઞાનને મલિન કરનારો ભાવ ન થયો, તેથી જ્ઞાન આપોઆપ નિર્મળ થશે, કેમ કે એનો સ્વભાવ નિર્મળ થવાનો છે. પાણીને ગરમ ન કરો, પાણી આપોઆપ ઠંડુ થતું જવાનું. ગરમ કરેલું પાણી એની ગરમ કરવાની પરિસ્થિતિને બંધ કરી દો, ગેસને, સ્ટવને, ચૂલાને બંધ કરી દો, પાણી આપોઆપ ઠંડુ થવાનું. એમ કષાયરસથી મલિન થયેલું પરિણામ, પરરસથી મલિન થયેલું પરિણામ, એમાં પર રસ લેતો બંધ થાય છે ત્યારે એ જ્ઞાન આપોઆપ નથી સંભળાતું. એ જ્ઞાન છે આપોઆપ નિર્મળ થવા લાગશે. આમ જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખરો વૈરાગ્ય નથી, પણ રૂંધાયેલો કષાય છે. આ એક સિદ્ધાંત જેવી વાત બહાર પાડી છે કે અનેક જીવોને જ્ઞાન નથી હોતું અને વૈરાગ્ય હોય છે, એવા જીવો ધર્મના ક્ષેત્રમાં જોવામાં આવે છે. વૈરાગ્ય હોય છે પણ એને જ્ઞાનની યથાર્થતા હોતી નથી અથવા આત્મજ્ઞાન હોતું નથી. જ્ઞાન દશા લઈએ, મોક્ષ માર્ગની દશા લઈએ, તો મોક્ષ માર્ગની અંદર આત્મજ્ઞાન તો નિયમબદ્ધપણે હોય છે અને જેને આત્મજ્ઞાન હોય છે તેને વૈરાગ્ય પણ નિયમબદ્ધપણે હોય છે. પરંતુ કેટલાક જીવોને પૂર્વકર્મનો ઉદય એવો હોય છે કે એનો વૈરાગ્ય છે એ માત્ર અંતર વૈરાગ્ય હોય છે ચોથા ગુણ સ્થાને, ને બહારમાં એ વૈરાગ્ય દેખાતો નથી. ઇન્દ્ર હોય છે, ચક્રવર્તી હોય છે, એવા કોઈ શ્રીમંત હોય છે, રાજા મહારાજાઓ હોય છે, એને બહારનો ઉદય વૈભવયુક્ત સંયોગોનો હોય છે, તો એવા જીવોને અંતર વૈરાગ્ય હોય છે એ બહારમાં નથી દેખાતો. ચક્રવર્તી બરાબર વૈરાગી છે, સોએ સો ટકા વૈરાગી છે. એને રસ નથી, એનું નામ વૈરાગ્ય છે. પૂર્વકર્મના પ્રાપ્ત સંયોગોમાં, ઉદયમાન સંયોગોમાં એને રસ નથી. ભિન્નપણાનો ભાવ વર્તે છે, ભેદ જ્ઞાન વર્તે છે, એનાથી હું ખાલી છું. એ બધું શૂન્ય ને ખાલી ખાલી છે એવું એના જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે, તેથી એના ઉપર એને રસ નથી. રસ નથી એનું વૈરાગ્ય છે. નિરસ પરિણામ એ વૈરાગ્ય છે. વૈરાગ્યની પરિભાષા કરીએ તો પર પદાર્થ પ્રત્યેના નિરસ પરિણામ, અથવા પર પદાર્થમાં પણ ખાસ કરીને ઉદયમાન સંયોગોમાં, ઉદયમાન પ્રસંગોમાં નિરસપણું, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એ નિરસપણું યથાર્થ જ્ઞાનપૂર્વક, સાચા જ્ઞાનપૂર્વક હોવું ઘટે છે તો એ વૈરાગ્ય, યથાર્થ વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય છે. નહીતર કોઈને કોઈ એને આલંબન અયથાર્થ પકડીને બહારમાં ત્યાગ વૈરાગ્ય કર્યો છે, એને આત્મહિતમાં લાભદાયક નહીં થાય, આવી પરિસ્થિતિ હોય છે. જબરજસ્ત વાત છે. એને એમ કહે છે કે તું છેતરાઈશ નહીં એ વૈરાગમાં, વૈરાગ માની બેસીશ નહીં ત્યાં તારો કસાય રૂંધાઈને ઊભો છે. તે થોડી વાર માટે એને રૂંધી રાખ્યો છે, પણ જ્વાળામુખીની જેમ એ ફાટશે. રૂંધાયેલી ચીજ છે, એનામાં શક્તિ છે, કસાય શક્તિ છે, નહીં રોકાય, બહાર આવી જશે. સીતે એટલે એકદમ બહાર ફાટે છે. જ્વાળામુખી આમ શાંત દેખાય, જ્યારે જીવતો થાય ત્યારે લાવા રસ ધગધગતો અંદરથી નીકળે, એમ ધગધગતો કસાય બહાર આવશે. ક્યાં સુધી રૂંધી રૂંધીને રાખીશ, એનામાં પણ શક્તિ છે. જરાક તારે નબળાઈ ઊભી થશે એ કસાય બહાર આવી જશે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, પણ રૂંધાયેલો કસાય છે. એ વૈરાગ્ય નથી પણ એને જ કસાય કહ્યો છે, પણ એ રૂંધાયેલી સ્થિતિ વાળો બતાવ્યો છે, પણ છે એ કસાય, વૈરાગ્ય નથી, એ ગુણ જ નથી એમ કહ્યું. એને થોડા માર્ક આપવા કે ન આપવા કે પ્રશ્ન નથી રહેતો. કામ કરવું તો યોગ્ય પદ્ધતિથી યોગ્ય રીતે કરવું, એક જ વાત છે. અહીંયા અયોગ્ય પદ્ધતિથી કામ કરવાથી શક્તિ ને સમય બંને વેડફાય છે, બીજું કાંઈ થતું નથી. સાચો વૈરાગ જ્ઞાન પૂર્વક જ હોય છે. વૈરાગ્ય હોય, જ્ઞાન પૂર્વક નો ન હોય તો એ સાચો વૈરાગ્ય નથી હોતો. વૈરાગ્ય પૂર્વક જ્ઞાન નહીં, પણ જ્ઞાન પૂર્વક વૈરાગ્ય લેવું. શું? જ્ઞાન પૂર્વક વૈરાગ્ય લેવું, વૈરાગ્ય પૂર્વક જ્ઞાન નહીં. અથવા કોઈ એવી રીતે વિચારે છે કે ભોગ ઉપભોગ માં રહેવાથી ભોગ ઉપભોગ ના પરિણામ તો તીવ્ર થાય જ છે, અને એવા પરિણામથી જે પાપ બંધાય છે એનાથી ગતિ બગડે છે, દુર્ગતિ થાય છે, તિરંજ ગતિ થાય છે, નરક ગતિ થાય છે, એમાં ઘણા દુઃખ ભોગવવા પડે છે, માટે કરવા જેવું નથી. જો વૈરાગપૂર્વક ત્યાગ નહીં લઈએ અને સંસારના ભોગ ઉપભોગવાળા સંયોગોની અંદર રહીશું તો એ પરિણામોથી મારી દુર્ગતિ થશે, દુર્ગતિ થવાથી મારે ભવિષ્યમાં અનેક દુઃખ ભોગવવા પડશે. એના કરતા અત્યારે મને આટલી સમજણ આવી છે તો મને ભલે પૂર્વના પુણ્યના ઉદયથી સંયોગો મળેલા છે, છતાં લાવ એનો હું ત્યાગ કરી નાખું. તો આવી સમજણથી ત્યાગ કર્યો, એ સમજણ સાચી કે નહીં કે નહીં? એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે, દુઃખ નું આલંબન લીધું છે એને. તો જાજુ પાપ કરશે, ભવિષ્યમાં એના પુણ્ય બંધાશે અને દેવલોક આદિ સારી સારા સંયોગની સારી ગતિ મળશે, વધારે રસ લઈને વધારે પાપ કરશે. તો આજે પાપ ન કરવું ને કાલે પાપ કરવું એ સિદ્ધાંત યોગ્ય છે? આજે ન કરવું, આ ભાવમાં પાપ ન કરવું, આવતા ભાવમાં થાય તો વાંધો નહીં, એને નહીં કરવાનો ક્યાં સવાલ ઉભો છે? જ્ઞાનપૂર્વક ના વૈરાગ્યમાં આધાર જ્ઞાન નો લેવામાં આવે છે. દાખલા તરીકે જ્ઞાન નો વિષય લઈએ આત્મા, અહીંયા કે આ આત્મા છે એ પોતાના સ્વરૂપે કરીને પરિપૂર્ણ છે. જે પૂર્ણ તત્વ છે એને પરની અપેક્ષા શું? જો હું મારા સ્વરૂપથી પૂર્ણ છું તો મારે કોઈ પરની અપેક્ષા નથી. હર હાલતમાં હું પૂર્ણ છું, સદાય પૂર્ણ છું, વર્તમાનમાં પૂર્ણ છું, કોઈની મને અપેક્ષા નથી. જ્યાં એનું એ અપેક્ષા બુદ્ધિ ગઈ અને નિરસ પરિણામ આવ્યું એનું નામ વૈરાગ્ય છે. તો એવું સ્વરૂપના આધારિત જ્ઞાન છે તે જ્ઞાન છે, અને એ પૂર્વક અપેક્ષા બુદ્ધિનો અભાવ થવો એનું નામ વૈરાગ્ય છે. એનું નામ યથાર્થ જ્ઞાન અને એનું નામ યથાર્થ વૈરાગ્ય. હવે સ્વ પદાર્થના સંબંધમાં પોતાના પોતાની પૂર્ણતાનું અવલંબન છે, અને પર પદાર્થમાં છતાંય જ્ઞાનનો ઉપયોગ નથી જતો એવું નથી બનતું. છદ્મસ્થને ઉપયોગ જાય છે ત્યારે એ પર પદાર્થને પોતાથી શૂન્ય જોવે છે, પોતાના સુખથી રહિત જોવે છે, જળ જોવે છે, જળમાં સુખને આનંદ હોતા નથી એવું એને પ્રત્યક્ષ જણાય છે. જ્યાં સુખ નથી ને આનંદ નથી ત્યાં આત્માને રસ નથી. આત્માને ક્યાં રસ છે? જ્યાં પોતાને સુખ ને પોતાને આનંદ થાય ત્યાં રસ છે, એ સિવાય એને ક્યાંય રસ નથી. આ તો સીધી વાત છે કે એક જ પર્યાયના બે પાસા છે, આત્માની એક પર્યાયના બે પાસા છે, એક સિક્કાની બે બાજુ છે. એક બાજુ આવી છાપ છે ને બીજી બાજુ આવી છાપ છે, બસ એટલી વાત છે. એમ આપણે સિક્કો હોય છે તો એક બાજુ રાજની મોહર છે, પેલા સિંહના ત્રણ મોહરના અશોક ચક્ર, તો બીજી બાજુ આંકડા લખેલા છે, સાલ લખેલી છે. તો એક સિક્કો તો એક જ છે, બાજુ બે છે. જેને સિક્કો મળે એને એક બાજુ વાળો મળે કે બે બાજુ વાળો મળે? એટલે જેને જ્ઞાન થાય એને વૈરાગ્ય હોય હોય ન હોય, ન હોય એવું બને નહીં. યથાર્થ વૈરાગ્ય વાળાને યથાર્થ જ્ઞાન હોય 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 ને હોય, નહીં હોવાનો પ્રશ્ન નથી. તો સિક્કો ચાલે નહીં, જે ચલાવે કોઈ પાછો આપી દે એની કિંમત ન આવે, એનો માલ ન આવે, એટલે અહીંયા એની શાંતિ નહીં મળે. કોઈ એમ કે મને આત્માનું જ્ઞાન છે, આત્મા બરાબર હુંકુમ ભગવાન કહે છે એવો જ હું જાણું છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ વેદ ધ્રુવ દ્રવ્ય ગુણ પર્યાય ગુણ ગુણીના ભેદ બધું બરાબર આવડે છે, એવો આત્મા હું જ્ઞાનમય અનંત ગુણનો પિંડ માનું છું, જાણું છું. પણ વૈરાગ નથી. શું? પર પદાર્થમાં ઈચ્છિત પદાર્થમાં તીવ્ર રસ આવે છે અને અનિચ્છા થતાં તીવ્ર અણગમો થઈ આવે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. જ્ઞાન તો બરાબર છે, એક વૈરાગની ખામી છે, એને ના પાડે છે. એવી ભૂલ કરનારા હોય છે, એવી ભૂલ થાય છે કે ધારણા જ્ઞાનને ભણતરવાળા જ્ઞાનને જ્ઞાન માની બેઠેલાઓ હોય છે અને વૈરાગના એના ઠેકાણા હોતા નથી. એટલો એના પ્રસંગ પ્રસંગની અંદર એને રસ આવે છે, તીવ્ર રસથી તન્મય થાય છે, તો એને એ જ્ઞાન નથી એમ કહેવું છે. કેટલાક જીવો એવા હોય છે કે વૈરાગ 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 ઘણો વૈરાગ દેખાય એને એના જીવનની અંદર, જ્ઞાનના કઈ ઠેકાણા ન હોય, તો એને કહે છે કે તું ભૂલો પીડ્યો છું, વૈરાગ નથી આ રૂંધાયેલો કસાય છે, જ્ઞાન વગરનો વૈરાગ હોતો નથી, ક્યારે હોય શકે નહીં, કેમ કે એક સિક્કાની બે બાજુ સાથે જ રહે છે. એ નિર્જરાધિકારમાં બી લીધો છે વિષય કે જ્ઞાનીને જ્ઞાનને વૈરાગ્ય શક્તિ સમ્યક દ્રષ્ટિને, ત્યાં સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે, સમ્યક દ્રષ્ટિ નિયતમ ભવતી જ્ઞાન વૈરાગ્ય શક્તિ, આવું પદ છે અમૃતચંદ્રાચાર્યનું. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ ની એવી બધી વાતો શરૂઆતમાં લીધી, તો એમ કે છે કે તો શું આવા દે શું છે, ભલે જ્ઞાનીને ભોગ ઉપભોગ હોય એવી વાત નથી કેવી, પણ પર પદાર્થને લઈને જીવને દોષ નથી, જ્ઞાનીને દોષ નથી, પૂર્વકર્મને લઈને ઉદયને લઈને જ્ઞાનીને દોષ નથી, એટલું જ કહેવું છે. સમ્યક દ્રષ્ટિર્ભવતી નિયતમ, કળશ 136. ગાથા 197 ઉપર છે. સેવે છતાં નહીં સેવતો અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જેમ નહીં ઠરે. સમ્યક દ્રષ્ટિર ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ સ્વમ વસ્તુત્વમ કલયિતુમયમ સ્વાન્યરૂપવાપ્તિ મુક્ત્યા યસ્માદ જ્ઞાત્વા વ્યતિકરમિદમ તત્વતઃ સ્વમ પરમ ચ સ્વસ્મિન નાસ્તે વિરમતિ પરાત સર્વતો રાગયોગાત. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાનને વૈરાગ્યની શક્તિ હોય છે, કારણ કે તે સમ્યક દ્રષ્ટિજીવ જ્ઞાન દ્વારા સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે, જ્ઞાયકપણાનો અભ્યાસ કરવા માટે, આ સ્વ છે અને આ પર છે એવો ભેદ વિદજ્ઞાનનો વિષય વિધિ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે અને ટકે છે, અને પરથી એટલે રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે, વિરામ પામે છે. આ રીતે જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે નહીં. આવો કળશ છે, 136 નંબરનો કળશ છે, નિર્જરાધિકાર શરૂઆતમાં જ લઈ લીધો છે. પહેલો માંગલિક નો 133મો કળશ છે, આ 136મો છે. તો જ્ઞાન નથી, અને 11 અને 9 પૂર્વ અને 12માં દ્રવલિંગી મુનિ હજારો રાણીને છોડીને જંગલમાં રહેનારો જ્ઞાને નથી અને વૈરાગ્ય નથી. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી ઇન્દ્ર જ્ઞાને છે અને વૈરાગ્ય છે. સામે સામું છે, બહારની દ્રષ્ટિથી જુએ તો ભૂલો પડી જાય એવું છે. ખરી વાત એ છે કે એના જ્ઞાનમાં એનો આત્મા રમે છે કે નહીં, આ સીધી વાત છે. અનંત ગુણવાન સાક્ષાત સિદ્ધ પદ એના જ્ઞાનમાં એના અનુભવમાં આવ્યું છે કે નહીં, પોતાને પોતાનું જ્ઞાન વર્તે છે કે નહીં, એ જ્ઞાન તે જ્ઞાન છે. પોતાના પોતાનું પોતાને અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે. એને કહેવાની જરૂર નથી કે એને વૈરાગ્ય છે, એ સાબિત કરવાની જરૂર નથી. કેમ કે પોતાનું જ્ઞાન થયું એમાં પરનું જ્ઞાન આવી ગયું કે પરથી હું શૂન્ય છું, પોતાનું સુખ પોતામાં જોયું, પોતાનો સુખનો સમુદ્ર પોતામાં જોયો, ત્યારે એને પરદ્રવ્યને સુખથી રહિત જોયું, શૂન્ય જોયું, પોતાનું અસ્તિત્વથી ખાલી જોયું. એને એમાં રસ શું હોય, એમાં એને શું રસ પડે? જ્યાં પોતા પોતે નથી, જ્યાં બધું પારખું છે ત્યાં એને રસ શું પડે? કે એને રસ પડતો નથી. એટલે એને જ્ઞાન છે, એને વૈરાગ્ય આપોઆપ જ છે, એ સાબિત કરવાની જરૂર પડતી નથી. પૂર્વકર્મના ઉદયથી સંયોગ ગમે તે પ્રકારનો દેખાતો હોય, એ સંયોગ સાથે ખરેખર એને કઈ લેવા દેવા નથી. આપણે તો ક્યાં આગું જવું પડે એવું નથી, ગુરુદેવની કૃપાથી બરાબર બધું સમજાયું છે કે આત્મા જ્ઞાનમય છે, અનંત ગુણમય છે, દ્રવ્યગુણ પર્યાયથી આવું સ્વરૂપ છે, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના સ્વચતુષ્ટય આવા છે. પણ એ ભણતર વાળું ધારણા જ્ઞાન શું કામ કરે? પરને અવલંબીને, શાસ્ત્રને અવલંબીને રહેલું જ્ઞાન, જ્ઞાનના અવલંબનને છોડીને થયેલું જ્ઞાન, જ્ઞાનના વેદનને છોડીને થયેલું જ્ઞાન અને રાગના વેદનને પકડીને થયેલું જ્ઞાન, જેમાં જ્ઞાન રસ નથી એવું જ્ઞાન, જેમાં રાગ રસ છે એવું જ્ઞાન, એ જ્ઞાનને જ્ઞાન શું કહેવું? એ જ્ઞાન જ્ઞાન નથી. કે દ્રવિલિંગીનું સ્વરૂપ સમજવા જેવું પડે એવું નથી, બુદ્ધિમાં બેસે છે કે ના? વાત ગુરુદેવ કહે છે કે આત્મા આવો છે ને આત્મા આવો છે, કેમ અનુભવ નથી? જે વાત સમજણમાં આવે છે અનુભવમાં નથી આવતી એનું કારણ તપાસ્યું કોઈ દિવસ? આ તો વસ્તુ એને તપાસે તો એને કઈ ખબર પડે કે આ ધારણા માત્ર શું ચીજ છે, નહીતર તો ભ્રમ થવાનો કે મને સમજાય છે, હું બરાબર સમજું છું, મને કઈ નિષેધ આવતો નથી, વિરોધ આવતો નથી, હું માનું છું બરાબર. ભાઈ તારો વિપરીત અભિપ્રાય રાખીને વિપરીત અભિનિવેશ સહિત નવતત્વનું જ્ઞાન મિથ્યા દર્શન છે, અને વિપરીત અભિનિવેશ રહિત નવતત્વનું જ્ઞાન સમ્યક દર્શન છે અને સમ્યક જ્ઞાન છે. તો એને પરલક્ષી જ્ઞાનમાં જેટલી ધારણા થાય છે એને તો જ્ઞાન કહેતા જ નથી, એ અજ્ઞાનની જ એક દશા છે. અજ્ઞાનની જેમ અનેક દશા છે એમ આ એક અજ્ઞાનની દશા છે, બીજું કઈ નથી. એ તો બધી યથાર્થતા તો જોવી જ જોઈએ. પહેલા તો અવલોકન કરે, અવલોકન કઈ રીતે કરવો ક્યાં પ્રશ્ન છે? અવલોકન તો કરે, અવલોકન ન કરતો હોય એને કઈ રીતે કરવું એ ક્યાં પ્રશ્ન છે? કરે છે કે કેમ, એટલો સવાલ છે. તો પછી પૂછે કે ભાઈ આ અવલોકનમાં અમને આમ ઊંધું થઈ જાય છે, હળવું થઈ જાય છે, પણ અવલોકન ન કરતો હોય એને કઈ રીતે કરવાનો ક્યાં પ્રશ્ન છે? તો બધો ખ્યાલ આવે એવું. ગડબડ બધી ઘણી છે અંદરમાં, એ બધી કાઢવી જોઈએ. પરંતુ જ્ઞાન નહીં હોવાથી અહીંથી લીધું છે, વૈરાગ્ય નહીં હોવાથી એમ નથી લીધું, પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી. શું છે આ વૈરાગ્ય છે કે કશાયની જ એક બીજી પર્યાય છે એને ઓળખી શકતો નથી. શું કોઈ નીચી કોટીનો માણસ સાધુનો વેશ લઈને આવે તો સાધુ માની લે, એના જેવી વાત છે. પણ એ કશાય છે, એને વૈરાગનો વેશ ધારણ કર્યો છે, એમાં ભૂલા પડવા જેવું નથી. જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી કે આ કશાય છે કે આ વૈરાગ છે. એ તો ત્યાગ કરે એટલે સમજે છે કે વૈરાગ છે. ચોખે ચોખ્ખો ત્યાગ કર્યો પછી ક્યાં સવાલ છે? એને ઓળખાણ હોવી જોઈએ, ને એ ઓળખાણ હોવા માટે જ્ઞાનની જરૂરત છે. જ્ઞાન વિના આ વૈરાગ છે કે આ કશાય છે એ વાત કેવી રીતે નક્કી થશે? એટલા માટે લે છે કે જગતની અંદર હજી લોકોને જ્ઞાન કરતા ત્યાગનો મહિમા વધારે છે. ધર્મના ક્ષેત્રમાં રહેલા જીવોને જ્ઞાન કરતા ત્યાગનો મહિમા વધારે છે. એટલે કોઈ જીવ ત્યાગ કરે ત્યારે એનો મહિમા આવી જાય. જો આને આ છોડી દીધું, આ નથી લેતા, એક જ વાર આહાર લે છે, ફલાણું છે, આ રસ નથી લેતો, ફલાણો રસ નથી લેતો, ગળ્યો રસ છોડી દીધો છે, ઘી છોડી દીધું છે, તેલ છોડી દીધું છે, આમ કરી નાખ્યું છે, ત્યાગનો મહિમા કરે છે. દીક્ષા લઈ લીધી છે, વ્રતની પ્રતિજ્ઞાઓ લઈ લીધી છે, ફલાણું કર્યું છે, એમ ત્યાગનો મહિમા આવે છે. એ ત્યાગને ઓળખતો ઓળખતો નથી, વૈરાગને ઓળખતો નથી, કેમ કે ઓળખવા માટે એની પાસે યથાર્થ જ્ઞાન નથી. યથાર્થ જ્ઞાન હોય તો ત્યાગને યથાર્થ સ્વરૂપે સમજે, વૈરાગને યથાર્થ સ્વરૂપે સમજે, કશાયને એના સ્વરૂપે સમજે. પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી. જ્ઞાન તો પોતે માર્ગને ઓળખે છે. હવે જ્ઞાનને વૈરાગ્ય શું શું કામ કરે છે એ બંનેની વાત લીધી છે કે જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, આત્માને ઓળખે છે, અને આત્માને ઓળખે છે એમાં એને અંતર્મુખ કેમ થવું એવો માર્ગ પણ એને મળે છે, માર્ગનો પત્તો એને લાગે છે. કેમ કે આત્માને જ્ઞાન લક્ષણથી ઓળખાય છે. જ્ઞાન લક્ષણ એ સ્વભાવ લક્ષણ છે, અને સ્વભાવના લક્ષણથી સ્વભાવના સ્વરૂપને ઓળખતા સ્વરૂપનો આધાર લેવો પડે છે. સ્વભાવનો આધાર લઈને ઓળખાય છે. સ્વભાવનો આધાર લેવો એ જ માર્ગ છે. સ્વભાવનો આધાર અને સ્વભાવને છોડીને અન્ય ભાવનો અન્ય દ્રવ્યનો આધાર લેવો તે ઉન માર્ગ છે. મિર્જા અધિકારમાં આ વિષય અમૃતચંદ્ર ભગવાન એવી રીતે લે છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. જ્ઞાનમ જ્ઞાન ગુણ વિના, જ્ઞાન જ્ઞાન ગુણ વિના, એટલે આત્મા આત્માના આધાર વિના પ્રાપ્ત થતો નથી. છેલ્લી આ ચાર પદમાં છેલ્લું પદ છે, છેલ્લી લીટી છે. ઉપરના ત્રણ પદમાં એમ કહે છે કે તે ભલે મહા વ્રતના ધારણ કરીને તું તૂટી મર્યો હોય, શું અને તે ગમે તે કર્યું હોય તો પણ જ્ઞાન ગુણ વિના આત્માની પ્રાપ્તિ નથી, મોક્ષની પ્રાપ્તિ નથી, નિર્જરાની પ્રાપ્તિ નથી, એમ કહ્યું છે. એ 142મો કલશ છે, 141 થી 142 છે. એની અંદર હેતુ સારો છે. જેમ કોઈ સારી ગતિના હેતુથી ત્યાગ વિરાગ કરે એ બરાબર નથી, એમ આત્મ પ્રાપ્તિના હેતુથી કરે તો હેતુ સારો છે, એમાં કોઈ સવાલ નથી. અને એમ કોઈ કરે છે તો એનો નિષેધ કરવામાં આવતો નથી, એનો નિષેધ નથી કરવામાં આવતો. પણ જે અયોગ્ય પદ્ધતિથી થાય છે એનો નિષેધ કરવામાં આવે છે, એટલી વાત છે. અહીંયા 142માં એવો શબ્દ લીધો છે, ક્લિશ્યતામ, ભલે તને તું ઘણો ક્લેશ પામે, ઘણું તું સહન કરતો હો, ક્લેશ્યતામ સ્વયમે દુષ્કરતરે મોક્ષોન્મુખે કર્મ ભી, તું એવી કર્મ એવી ક્રિયા કરે છો, મોક્ષથી પરાંગમુખ છે, મોક્ષને લાગુ પડતી નથી, એવી ઘણી આકરી ક્રિયાથી ભલે તું ક્લેશ ભોગવતો હો. ક્લિશ્યતામ છો પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ, અને ઘણા લાંબા કાળ સુધી, ચીર એટલે ઘણા લાંબા કાળ સુધી, મહાવ્રત અને તપના ભારથી તૂટી મરતો હો, ક્લેશ પામતો હો. સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં, પણ સાક્ષાત જે આ મોક્ષ પ્રાપ્ત થાય એવું જે પદ છે એ તો નિરામય, ક્લેશ વગરનું નિરામય પદ, ક્લેશ વિનાનું પદ છે, જે સ્વયંથી સ્વસંવેદ્યમાન છે, સ્વયંથી વેદનમાં આવી રહે આવે એવું છે, એવું આ જ્ઞાન તો જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમથી પ્રાપ્તુમ ક્ષમંતે નહીં, એવું આ જ્ઞાનનો આધાર લીધા વિનાનું જ્ઞાન, જ્ઞાનને અવલંબીને ઉભેલું જ્ઞાન, આત્માને અવલંબીને ઉભેલું જ્ઞાન, એના વિના કોઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કે નિર્જરાની પ્રાપ્તિ કે શુદ્ધિની પ્રાપ્તિ થતી નથી. આ 142 એટલે એક વિચારવા જેવો વિષય શું છે કે આ જીવે રાગનો આધાર લઈને બધી ક્રિયા અને બધા પ્રયત્નો અને બધા ઉપાયો કર્યા છે, કદી એને જ્ઞાન અથવા સ્વભાવનો આધારને અવલંબન લઈને સાચી દિશામાં પ્રયાણ કર્યું નથી. આ એનો સારાંશ છે અથવા તાત્પર્ય આટલું છે. એટલે એમ કહે છે, જ્ઞાન તો પોતે માર્ગને ઓળખે છે, સ્વસંવેદનથી અંતર્મુખ કેમ થવું, સ્વસન્મુખ કેમ થવું, એવા માર્ગને અથવા એવા ઉપાયને એવા રસ્તાને જ્ઞાન ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. ઉપયોગ અન્ય પદાર્થ પ્રત્યે જાય તો પણ સાથે રહેલો જે નિરસ વૃત્તિના પરિણામ, એ ઉપયોગ જાય બીજા પદાર્થ પ્રત્યે પણ ત્યાં ફસાય નહીં, ત્યાં રોકાય નહીં, તેનું અવલંબન લે નહીં, તન્મય થાય નહીં, એમાં સુખ સમજે નહીં, એ વૈરાગ એને સાથ આપે છે. એ રીતે જ્ઞાનને વૈરાગ સાથ આપે છે, જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. જ્ઞાન જાય છે ખરો, ઉપયોગ બીજે જાય છે ખરો, અનેક જગતના પદાર્થોને જાણવા ઉપયોગ જાય તો પણ જ્ઞાન ક્યાંય ફસાય નહીં. તાજમહાલ જોવે તો એમ સમજે કે પાણા ઉપર પાણો ખડક્યો છે, આમાં બીજી કોઈ લાંબી વાત નથી, એ તો ઓહો ઓહો થઈ જાય. ને બહારમાં જે વાતની લોકોને મહિમા છે, આ પણ હારે હારે સમજે કે ન સમજે, હવે શિલ્પકળાને કેટલું સમજે છે આ સામાન્ય સમાજ, પણ જોવે એટલે ઓહો 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 બહુ સરસ બહુ સરસ, પણ હું હવે પાણા ઉપર પાણો ખડક્યો છે, આથી બીજું છે હું એમાં પાણો નિર્જીવ, એક પાણા ઉપર બીજો પાણો મૂક્યો છે અને આ મોઢું કર્યું છે, આથી બીજું છે એમાં, એવું દરેક બાબતમાં સમજે ન સમજે અને ખોટો પરનો રસ લે છે, જેવું ભૂલ કરે છે, એ વૈરાગ્ય છે, એ જ્ઞાનને ક્યાંય ફસાવા દેતું નથી. વૈરાગ છે તે નિરસપણું છે, જ્ઞાનને ક્યાંય ફસાવા દેતું નથી. ફસાય નહીં, ઉપયોગ જાય તો પણ ફસાય નહીં, નિરસ પરિણામથી જાય, વ્યતીત થઈ જાય, એનો ઉપયોગ પૂરો થઈ જાય, નિરસ પરિણામ રહે. જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી, પણ વૈરાગ્ય શું કરે છે તો કે બધાથી નિષ્પ્રહ રહે, પરથી સર્વથી નિષ્પ્રહ રહે, અને સ્વની મોજમાં ટકાવી રાખે છે અને પોતાનો જે અંદરનો રસ છે એમાં એમાં ટકાવી રાખવાનું કામ વૈરાગ્યનું છે. એટલે એક સાથે બે સાઈડ સંભાળે છે, પરમાની રસપણો અને સ્વનું રસપણો, આત્મરસપણો. આત્મરસમાં જીવને આત્મરસની મસ્તીમાં રાખે છે વૈરાગ્ય, વૈરાગ્યથી પોતાની મસ્તીમાં રહે છે પોતાની અપેક્ષાએ, પરની અપેક્ષાએ વૈરાગ્યથી નિષ્પ્રહ રહે છે, એને ક્યાંય સ્પૃહા થતી નથી. આ ઠીક, આ સારું એ ચાહના નથી કરતો, વૈરાગ્યને લઈને એ ચાહના કરતો નથી, કોઈ પર પદાર્થને ચાહતો નથી, કેમ કે એને વૈરાગ્ય વર્તે છે. બધાથી નિષ્પ્રહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. આપણે નિયમ શબ્દ વાપર્યો છે અમૃતચંદ્રાચાર્ય દેવે, કે સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાનને વૈરાગ્યવાન હોય છે. નિયતમ ભવતુ, નિયતમ શબ્દ વાપર્યો છે, સમ્યક દ્રષ્ટિ નિયતમ ભવતુ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, નિયમથી એને જ્ઞાનને વૈરાગ્ય શક્તિ હોય હોય ને હોય જ, ન હોય એવું ન બને. એમ જ્ઞાન સહિતનું જેનું જીવન છે અથવા જે જ્ઞાનના આધારે પરિણમે છે, જેનું જ્ઞાન પોતાના સ્વયંના આધારે પરિણમે છે, એટલે કે જેનું જ્ઞાન પોતાના સ્વસંવેદન સહિત પોતાને વેદતું પરિણમે છે, આધાર લે છે ત્યારે એને પોતાનું વેદન છે એ આવિર્ભૂત થઈ આવે છે. જ્યારે પોતાના વેદન સહિત જેનું જીવન છે એટલે પરિણમન છે, એને નિયમથી એનું પરિણમન પણ વૈરાગ્યમય જ હોય છે. કોઈને હોય ને કોઈને ન હોય એવું બનતું નથી. નિયમબદ્ધ કહેવું એનો અર્થ કે બધાને એક સરખું છે, બહારના દેખાવ સાથે ભલે મેળ ન પડતો હોય પણ છે બધાને એક સરખું, એમ લઈ લેવું. શાસ્ત્રના ધારણા જ્ઞાન થી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાન થી નિવેડો છે. શ્રીમદજી ના એક પત્ર ની અંદર વચન આવે છે, અનુભવ જ્ઞાન ને જ્ઞાન કહીએ, બાકીના જ્ઞાન ને જ્ઞાન કહેવું નહીં કે જાણવું નહીં. એટલે ન તો જ્ઞાનના વિષયમાં ભૂલ કરવા જેવી છે, ભૂલા પડવા જેવું નથી, નથી વૈરાગ્યના ત્યાગના વિષયમાં ભૂલા પડવા જેવું નથી. યથાર્થ જ્ઞાનને યથાર્થ વૈરાગ્યને સમજવા જોઈએ, ઓળખવા જોઈએ અને એની જ કિંમત હોવી જોઈએ પોતાને વિશે અને પર બીજાઓને વિશે. એ સિવાય બીજી રીતે ભૂલ થાય તો જીવને અવશ્ય નુકસાનનું કારણ થાય, નિયમથી નુકસાનનું કારણ થાય. વિજ્ઞાન વૈરાગ્યના વિષયમાં આ બોલની અંદર બહુ સારી સ્પષ્ટતા આવી છે. સાચો વૈરાગ, અને જ્ઞાન સાચો વૈરાગ એવું નથી કે જ્ઞાન કરી લેવું, વૈરાગ હોય ન હોય એનો વાંધો નહીં એવું નથી. ખરેખર તો આત્માર્થીની ભૂમિકા લઈએ તો નિરસપણું તો પહેલા આવવું જોઈએ. જો આત્માર્થીની ભૂમિકા, ભૂમિકાનો વિષય જો વિચારીએ તો સર્વ સંયોગોને વિશે, સર્વ ઉદયમાન પ્રસંગોને વિશે નિરસપણું પહેલા આવવું જોઈએ તો જ્ઞાન પ્રાપ્તિ થશે. કેમ એમ લેવું પડે છે કે અનાદિથી આ જીવનો જ્ઞાનનો પર્યાય રાગ રસને લઈને, કષાય રસને લઈને મલિન થઈ રહ્યો છે. એટલે જ્ઞાનમાં મળ લાગેલો છે, રાગ રસનો મળ લાગેલો છે. તો પહેલા આત્માર્થીને જે આત્મ સ્વરૂપની ઓળખાણ કરવી છે એ ઓળખાણ જ્ઞાનના અરીસામાં થશે ને જ્ઞાનથી થશે, તો એ અરીસો ચોખ્ખો કરવા માટે એને રાગ મળને ઘટાડવો પડશે. જેમ ધીરુભાઈ પૂછ્યું કે આત્મ પ્રાપ્તિના હેતુથી વૈરાગ્ય અથવા નિરસપણું, તો એ યોગ્ય છે. કેમ એ યોગ્ય છે? કે બુદ્ધિ તો છે જીવને, ક્ષોભસમ છે, પણ છતાં આત્માને ઓળખાણ નથી થતી. એનું કારણ શું? કે મલિન બુદ્ધિ છે, ઉઘાડ છે, ક્ષોભસમ ઘણો છે, પણ સંગની પંચેન્દ્રિયને પૂરતો ક્ષોભસમ છે પોતાના પ્રયોજનભૂત કાર્ય માટે. પણ મલિન જે જ્ઞાનનો પર્યાય છે એને લઈને પોતાનું જ સ્વરૂપ, જ્ઞાનને પોતાનો જ સ્વભાવ અને પોતાનું સ્વરૂપ સૂઝતું નથી, અથવા એને જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં વેદન પકડાતું નથી, અથવા જ્ઞાનને પોતાને પોતાનું અવલંબન લેવું, અંતર્મુખ કેમ થવું, સ્વસન્મુખ કેમ થવું એને સમજાતું નથી. સ્વસન્મુખ થવું જોઈએ એમ સમજાય છે, ત્યાં સુધી સમજાય છે. ક્યાં સુધી સમજાય છે? કે સ્વસન્મુખ થવું જોઈએ, પણ કેમ થવું એ નથી આવડતું, કેમ કે એ સમજાતું નથી એને. એનું કારણ, એને રાગ રસની મલિનતા નડે છે, રાગ રસની તીવ્રતા એને નડે છે. તો એને પ્રથમ વૈરાગ્યનો ઉપદેશ છે કે તું વૈરાગ્ય સમેત સત્સંગ કર, રાગ રસમાં ઊભો રહીને સત્સંગ કરીશ તો તને જે બહારના પદાર્થોની સુખ બુદ્ધિ છે એ સત્સંગને નિષ્ફળ કરનાર થશે. જે સત્સંગ પ્રાપ્ત હોવા છતાં નિષ્ફળ જાય છે એના કેટલાક કારણોની અંદર આ એક કારણ છે. શ્રીમદજીએ 609 નંબરનો પત્ર છે એમાં 5 કારણ દીધા છે. મિથ્યાગ્રહપણું, સ્વછંદ, 2 વાત લીધી છે, અને ત્રીજું લીધું છે સુખ બુદ્ધિ, પરમા સુખ બુદ્ધિ. 5મું કારણ લીધું છે જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિનો અભાવ. 4 અને 5મું એક પ્રમાદ. મિથ્યાગ્રહ, સ્વછંદ, પ્રમાદ, પરમા સુખ બુદ્ધિ અને સત્પુરુષ પ્રત્યેની ભક્તિનો અભાવ, આ 5 કારણ જીવને સ્વ સ્વરૂપ નહીં ઓળખવામાં અથવા સત્સમાગમ પ્રાપ્ત હોવા છતાં નિષ્ફળ જવાના કારણો છે. આવી વાત 609 નંબરના પત્રમાં લીધી છે. તો એમાં વૈરાગ્ય ન હોય તો નડે છે. એની વિચારીને જે પદાર્થમાં અને જે વિષયમાં એને ઇષ્ટપણું લાગીને રસ આવતો હોય, સારું લાગીને રસ આવતો હોય, ત્યાં એને તપાસ શરૂ કરવી. આ કેમ, કઈ રીતે અવલોકન કરવું એ, ત્યાં એને તપાસ શરૂ કરવી કે આમાં સુખ ક્યાં છે, આમાં હું ક્યાં છું, મારું અસ્તિત્વ ક્યાં છે, મારી હૈયાતી ક્યાં છે અને મારું સુખ ક્યાં છે. જો એ ન હોય તો પછી અહીંયા ઇષ્ટપણું, સારાપણું લાગવાનું કારણ છે. અને જો સારાપણું ત્યાં લાગ્યું છે અને ત્યાં કાંઈ સારાપણું નથી હોવા છતાં લાગી ગયું છે તો એવી ભ્રમણા છે, એનાથી આ જીવ છેતરાઈ ગયો એનું શું? માત્ર છેતરાણો એ સામાન્ય વાત નથી, પણ એ ભ્રમણા એ જ અનંત ભવનું બીજ છે. જેમ કોઈ એમ કે ફલાણી ચીજ કેન્સરનું કારણ છે તો એ માણસ ન ખાય, વિરુદ્ધ આહાર, વિરુદ્ધ આહારની અંદર એક ચીજમાં બીજી ચીજ સાથે ન ખાવી એને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. કે ભાઈ દૂધમાં ગોળ નાખીને ન ખાવો, વિરુદ્ધ આહાર છે. હા, એ તો હિંસાની દ્રષ્ટિએ છે, પણ આ રોગની દ્રષ્ટિએ છે કે દૂધની અંદર ગોળ નથી ખાતા માણસ, એવી જ રીતે દૂધની અંદર ફ્રૂટ નથી ખાતા માણસ, વિરુદ્ધ આહાર કહેવાય છે. તો આ જે સંશોધન કરે છે એમાં એક કારણ એ લોકો અનુમાન કરે છે કે વિરુદ્ધ આહાર છે. એમ આ જે ભ્રમણાની વિરુદ્ધતા છે એ અનંત ભાવનું કેન્સર છે. એ તો સમજી લો, ખાલી એ સુખ બુદ્ધિએ રસ લે છે એમાં શું, થોડોક રસ લીધો એમાં શું એમ એને લાગે, છેતરાઈ ગયો તો થોડીક વાર છેતરાઈ ગયો, પણ ચાલો મને તો ઠીક લાગ્યું, સારું લાગ્યું, આનંદ આવ્યો, મજા આવી. કે છે કે એ સુખ બુદ્ધિ છે, સુખ ભાસીને જે રસ લેવાનો એ ભ્રમણા, એ ભાવ ભ્રમણનું કારણ છે. જન્મ મરણનું કારણ જ આ છે. એટલે એની મિથ્યા બુદ્ધિ જે છે, જ્યાં સુખ નથી, જ્યાં પોતાનું અસ્તિત્વ નથી, ત્યાં એની તપાસ કર્યા વિના એમ ને એમ આંધળો થઈને અનુભવ કરે છે સુખનો, તો એને એ ભ્રમણા ભવભ્રમણનું કારણ થાય છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ વાત કરે છે કોઈ કોઈ જગ્યાએ પ્રવચન કરતા, કે જીવ સંસારની અંદર પાંચ ઇન્દ્રિયના વિષયમાં ફસાયેલો છે, એટલે આ સુખ બુદ્ધિએ ફસાયેલો છે. કોઈ જીવ વૈરાગ્ય ધારણ કરે છે તો કશાયની મંદતામાં ફસાય છે. કાં તો જીવ અશુભ, આ બધું અશુભ છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં ક્યાંય પણ કોઈ પણ પદાર્થ અથવા અનુકૂળતામાં સુખ, એને અશુભમાં સુખ બુદ્ધિ છે અથવા ઈષ્ટ બુદ્ધિ છે, હિત બુદ્ધિ છે, અને ત્યાંથી કોઈ વૈરાગ્ય ધારણ કરે તો શુભની અંદર ફસાય છે, એને કર્તવ્ય માનીને ત્યાં જ આગળ વધવા માંગે છે. ગુરુદેવ બંને જગ્યાએથી જીવને બહાર કાઢવા માંગે છે, કે આ બે તારા ફસાવાના ઠેકાણા છે, એક અશુભ અને એક શુભ, નીકળ ત્યાંથી બારો, બે માંથી એક તારા રસનો વિષય નહીં હોવો જોઈએ, એક આત્માને છોડીને તારા રસનો વિષય બીજો કોઈ ન હોવો જોઈએ, તો તારું કલ્યાણ છે. જ્ઞાનના આધારે જ જ્ઞાન થશે અને વૈરાગ્ય થશે, રાગના આધારે જ્ઞાને નહીં થાય ને રાગના આધારે વૈરાગ્ય થવાનો પ્રશ્ન જ નથી. ચાહે રાગ તીવ્ર હોય કે ચાહે રાગ મંદ હોય, રાગના આધારે રાગ તીવ્ર થશે, રાગ રસ વધશે, જ્ઞાનના આધારે જ્ઞાન થશે અને રાગ રસ મટશે. એટલે આધાર બુદ્ધિનો જ્યાં વિષય છે ત્યાં એને એ જ્ઞાનનો જ આધાર, માત્ર જ્ઞાનનો આધાર, જ્ઞાન માત્ર કેવું છે એમાં માત્ર જ્ઞાનનો આધાર, એ એક જ આધારનો વિષય રહેવો જોઈએ, બાકી બધું છોડવું જોઈએ. એનું નામ વૈરાગ્ય છે. એ રીતે જ્ઞાન અને વૈરાગ્યનો વિષય અહીંયા લીધો છે.
જય મંદર ભગવાન, જય મહાન કૃપાણુ શ્રી કાનપુર દેવ.